શ્રી પ્રવચન સાર ગાથા 74 અને 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 39.
કેટલું અમુક ચોક્કસ પ્રકાર નું બહાર નું સંયોગ એ પુણ્ય નું ફળ છે એમ નથી. સ્વકીય આનંદ ભેદે ને બહુ વિધાની બહુ ભેદ છે. સદા તાની શું કરવંતી પુણ્યના ફળો શું કરે છે, ત્યારે પુણ્યના ફળ શું કરે છે, બહુ ઈચ્છે છે કે જનયંતી જન્મ આપે છે. કામ કોને જન્મ આપે છે કે વિષય તો કામ એ પુણ્યના ફળો છે. એ શ્રીફળ વિષય કૃષ્ણને મેળવવાની ભોગવવાની વગેરે જન્મ આપનારા અને તો ક્યારે જન્મ આપે છે કે એમાં જીવ રચી કરે છે. સંજોગો વધે છે જીવને ગમે છે. આત્મ સાધન વિજો દીકરી સારા કરે રોગ આકાંક્ષા રોગ નિદાન બંધ પ્રવૃત્તિ પ્રવૃત્તિ નાના મનોરથ અયુગ વિકલ્પ જાળ રહીત પરમ સમાધિ સમુખન સુખામૃત રૂપામ સર્વ આત્મ પ્રદેશેશો પરમ આહલાદ મુક્તિ ભૂતામ એકાકાર પરમ સમૃદ્ધિ ભાવ રૂપાં વિષયાકાંક્ષા અગ્નિજની પરમ દહા વિનાશના સ્વરૂપ તૃપ્તિ અલભમાના દેવેન્દ્ર પ્રભૃતિ બહિર્મુખ સંસારી જીવાના ગીતિ કોને વિષય કૃષ્ણ ઉત્પન્ન કરે છે એની વાત કરે છે આચાર્ય. ભક્તિ નાસ્તિક એક સાથે બધી વાત લખે છે. અથવા પોતે અનુભવે હોય એવા આકાંક્ષા એ રૂપ નિદાન બંધ મને આવું હોય તો ઠીક, મને આ મળે તો ઠીક, પ્રવૃત્તિ અનેક પ્રકારના મનોરથ નાના મનોરથ રૂપ વિકૃતની જાત આત્માના શાંત આનંદ સ્વભાવને બાળનારી વિકલ્પની જાત એનાથી રહીત જે એનાથી વિપરીત એનાથી રહીત પરમ સમાધિ સમુપન્ન આત્માના આત્માની એકાગ્રતામાં એકાગ્રતાને સમાધિ સ્વરૂપ સમાધિ છે એનાથી ઉત્પન્ન થયેલી જે સુખરૂપિ અમૃત છે લોકો તો રૂપી સુખનું સુખ માને છે. એ સુખ છે આત્માનો ગુણ છે એ સુખરૂપિ અમૃત રૂપ સર્વ આત્મ પ્રદેશ હતી તથા પૂરા આખા આત્મ ક્ષેત્રમાં સર્વ પ્રદેશમાં પરમાલા ઉત્પત્તિ ભૂલ પરમાલા આનંદમાં ઉત્પત્તિ ભૂત એકાકાર જે પરમ રસી ભાવ રૂપ છે એટલા વિશે પરમ સમાધિ સમુપન સુખામ્રત સર્વ આત્મ પ્રદેશ હતી આહલાદ આહલાદની ઉત્પત્તિ ભૂત પરમ સંગ્રહ आकांक्षा अग्निजनित परम दहा विनाशी धाम जो है परम समृद्धि भाव के पूर्व से इतनी आकांक्षा ने जो अग्नि है ये अग्नि की जो अंदर दाह उत्पन्न खाए है सीधा विनाशक है ये अग्नि में पानी दारो करी नाखे पानी ऊपर भेड़वा मावे खाए दारो એમ પર વિષયની જે આકાંક્ષા છે અભિલાષા છે એની અગ્નિને વિનાશિત છે પરમ સમૃદ્ધિ ભાવ આત્માના અંતર્મુખના આનંદનો ઉલ્લાસ છે એ વિષય કૃષ્ણને નાશ કરનારો છે એવો જે સુખામૃતનો ભાવ છે સર્વ પ્રદેશોથી ઉત્પન્ન થતો એ સ્વરૂપ તૃપ્તિ છે આત્માને એ સ્વરૂપ તૃપ્તિ ને નહીં પામતો એવો જીવ એમ પસંદ એ સ્વરૂપ તૃપ્તિ અલગમાના નામ એ સ્વરૂપ તૃપ્તિ ને નહીં પ્રાપ્ત કરનારા જીવો દેવેન્દ્ર પર્યંતના દેવોના ઇન્દ્ર પર્યંતના જીવો બહિર્મુખ સંસારી જીવો કેવા છે બધા બહિર્મુખ છે સંસારી જીવો છે એવા જીવોને એ પુણ્યના ફળ વિષય કૃષ્ણની ઉત્પત્તિ કરનારા હાર કરે છે ને અનેક પ્રકારના રી સંબંધને ધારણ કરે છે સ્વરૂપ લક્ષ્મીના નામ વિરાગમાં પણ ઘણા જીવો જોવામાં આવે છે પણ એ બધાના પ્રકાર ગુરુ હા જાય પુણ્ય ફળ કર્યું ત્યારે ત્યાં વિશેષ વિષય કૃષ્ણ ઉત્પત્તિ થાય અને વિકેન્દ્રીમાં પાછા ઉપર ઉપરથી એક માયનું છે અને એ રીતે વર્તમાન શું ઉપયોગમાં પરિણમે છે એના ફળમાં પુણ્યના ફળમાં એ આવે છે વિશેષ વિષય કૃષ્ણની ઉત્પત્તિને પામીને પાછા અધોગતિમાં પરિવર્તન કરતા જઈએ આ જે પ્રકારના અત્યાર સુધી એને કેવો છે અન્ય પ્રકારના એવો ઇદમત્ર તાત્પર્ય અહીંયા આવું તાત્પર્ય છે યદિ તથા વિના વિષય કૃષ્ણા નાતી તર્હી દુષ્ટ સંસ્કૃતે ધનયુગાયો કથમ તે ઋષિયેષુ પ્રકરણ કરવંતે જો પુણ્યના ફળથી કૃષ્ણની ઉત્પત્તિ નથી થઈ વિષય કૃષ્ણ એને નથી તે પ્રકારની તથાવી વિષય કૃષ્ણ નથી તો પછી રોગીષ લોહીમાં જો વળગેલી છે એમ વિષયની પ્રવૃત્તિ કેમ કરે છે વિષયમાં આસક્ત થઈને વિષયની પ્રવૃત્તિ જે જોવામાં આવે છે તેથી એમ ફિટ થાય છે કે એને વિષય કૃષ્ણ ભૂલી પુરંતી છે પુણ્યાની કૃષ્ણોપયોગિત કારણા નીતિ થાય છે તેથી એમ જાણવું જોઈએ કે પુણ્યના સ્વરૂપ કૃષ્ણના ઉત્પાદક હોવાથી દુઃખના કારણો છે એમ જાણવું જ રહેવું કેટલા કુટુંબના ફળ છે એમાં જે ભૂમિની પ્રવૃત્તિ છે રોગેશ્વરમાં ગૌરવની ભગવાનની જે પ્રવૃત્તિ છે એના જેવી દુઃખનું કારણ થાય અને સુખનું કારણ કદી કોઈને થાય એ નિશ્ચિત વાત છે હું કહું છું જે હું જે ધર્મ છે, આ ધર્મ છે, પછી આમ ધર્મ છે, પછી આમ ધર્મ છે, પછી આમ કરો, પછી આમ કરો. જયારે એને સ્વર વિષયનું ધ્યેય છે, સ્વર વિષયનું ધ્યેય છે, ત્યારે અનેક વિવિધ પુણ્યના ફળની કલ્પનામાં એને કૃષ્ણને લઈને એનો ઉપયોગ કામ કરે છે. જ્યાં એને પોતાના પૂર્ણાનંદનું ધ્યેય છે ત્યાં એથી દુઃખિત થતો નથી. ગમે તે સંયોગો હોય ને એને શું લેવાનું, ભિન્ન જ પ્રેરણા છે. પછી દુઃખી થાય છે એ પ્રશ્ન જ નથી. સંયોગ રૂપે હો કે યોગ રૂપે હો, એને દુઃખ જ નથી ને. પછી દુઃખી થતા થઈને સુખી થતા થઈને પ્રશ્ન રહેતો, સંયોગનું સુખ છે સુખ ને સંયોગનું દુઃખે દુઃખ છે. અને હવે એમાં શું થતા થતા મોક્ષમાં જઈએ, અને મોક્ષમાં જવાનું ધ્યેય છે એનું ધ્યેય સંયોગ ઉપરનું છે. કારણ કે દેવલોકમાં થઈને જઈએ તો સારું થયું, જિલ્લામાં બીજે ક્યાંથી જઈએ એના કરતા રૂપમાં દેવલોકમાં થઈને જઈએ તો સારું. તો એને મોક્ષમાં જવાનું ધ્યેય નથી, દેવલોકમાં જવું. પણ મોક્ષ ના બાને એને જે દેવલોકમાં રખડવું, નારકીમાં જવાનો પ્રસંગ નથી. એને તો મોક્ષમાં જ જવું છે. પછી રસ્તામાં ગમે તે બાજુનો મનાટ આવે એથી એને કઈ લેવા દેવા નથી. કોણ સામે મળે છે એમાં કઈ જોવું છે. એક માણસને રજીસ્ટ્રેશન જોવું છે, ગાડી બરાબર પકડવી છે, ટાઈમ સુધી હોય છે, અને જલ્દી પહોંચવા સુધા બીજું કોઈ લક્ષ નથી. પછી રસ્તામાં ફૂંકવા ફલાણા સામા મળ્યા એવું પ્રશ્ન થાય. અને મારે શું સમજવું, એમાં આ કેમ સામા મળ્યા ને આ કેમ સામા ન મળ્યા એ પ્રશ્ન થાય. બે મળ્યા છે, મારે શું લેવા દેવા છે, મારે તો છે એનું લક્ષ રહીએ નહીં. અને લક્ષ રહીએ એ રસ્તામાં અટકે છે પહોંચો. એનું પછી પ્લાનિંગ જોઈને લક્ષે બધું તો ફરક પડે છે. જોઈનો અર્થ એ છે કે જે ક્યારે પણ તેનું લક્ષ ન છૂટે એનું નામ જે કહેવામાં આવે છે. અત્યારે અમારું લક્ષ નથી, અત્યારે પહેલા આ કરી લઈએ પછી આ કરશું, એવું ધ્યેયનું સ્વરૂપ કર્યું હતું. હવે એમાં દુઃખના બીજનો વિજય જાહેર કરે છે. દુઃખ બીજ વિજય એમ આભવ થાય એથી આ ઘોષણા કરે છે. ભાઈ પુણ્યના ફળમાં દુઃખનો જ ઉદય થવાનો છે, અને એમાંથી તમને સુખનો ઉદય થાય એ સ્વપ્નમાં પણ બની એવું અર્થાત પુણ્યમાં કૃષ્ણ બીજ દુઃખ વૃક્ષ રૂપે વૃદ્ધિ પામે છે, ફાલે છે એમ જાહેર કરે છે. હું કૃષ્ણનું બીજ વાવે છે જ્યારે પુણ્યના ફળમાં હર્ષિત થાય છે, સુખી થતો જોવામાં આવે છે, ત્યારે એ વધારે કૃષ્ણના બીજને વાવે છે એ હું કદી એનું ધ્યાન જ જોઉં નથી. એ તો બીજાને સુખી જોવે, સાધન સંપન્ન જોવે એમ થાય એ સુખી છે, અને હું નથી. એટલો હું બી સુખી નથી. અમારા સગામાં ફલાણા જેટલા સુખી છે એટલા અમે નથી. એથી અમે આગળ જીવું ઉડીન તમના દુવિધા તન્નાની વિશેષ ઈચ્છંતી અનુભવંતી યો આમરણ દુઃખ સંતા. Amen. આત્મા સિવાય એને બધું ખપે છે, એક આત્મા ખપતો એટલે કે પોતે જે સુખ નો સાગર છે, અદભુત નિધિ ચૈતન્ય રચના યાદ આવે એ એને જોતો નથી. અને આ બધું એને આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ બધું મરણ પર્યંત વિશેષ સુખોને ઈચ્છે છે. અને દુઃખથી સંતપ્ત થયા થતા, ઘણા દુઃખી આર્ત વર્તતા થતા, પીડિત થયા થતા, દુઃખદાને નહીં થઈ શકતા થતા, એ પીડાની સહન કરવાનું સામર્થ્યમાં નહીં હોવા જોઈએ તેમને ભોગવે છે એટલે પરવિષયોમાં સંપલાવે. સમસ્ત સંસારીઓ તમામ જગતના જીવો એક લાકડી આંકા છે, કેમ કે જ્ઞાની જીવોની બધાની એક કક્ષા છે. ભલે વિવિધ પ્રકારના કર્મ ઉદયમાં એ દેખાય, પણ છે બધાની જ્ઞાનની ભૂમિકામાં એક જ પ્રકારની કક્ષા. પછી રશિયાવાળા હોય તો પણ એમ માને છે કે સંયોગો અનુકૂળતાના વધે તો અમે સુખી, અને કોઈ ગમે તે દેશનો હોય તો એમ માને છે, અને સિરિયન્સ હોય તો પણ એમ માને છે, સિરી પણ કણને ગોતવા નીકળે તો બીજું કાંઈ છે સર્વજ્ઞનો ખાસ છે ને. જ્ઞાનમાં જે આવે છે સર્વજ્ઞના જ્ઞાનમાં, એ અજ્ઞાનની ભૂમિકામાં જીવ આમ જ કરે છે, એ તમામ અજ્ઞાનીઓને એમ કરતા જોવામાં. વળી જેમને કૃષ્ણા ઉદિત છે એવા તે દેવ પર્યંત સમસ્ત સંસારીઓ, દેવલોકનો દેવ સંસારી તે પણ કૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે કૃષ્ણા ઉદિત છે, અને એ ઉદિત કૃષ્ણા છે દુઃખનું બીજ છે. એને લીધે પુણ્યજનિત કૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખી વર્તતા થતા, કૃષ્ણા દુઃખનું બીજ હોવાને લીધે, દુઃખનું તો એ મૂળ છે, મૂળથી આગળ લીધું બીજ છે, અને પુણ્યજનિત કૃષ્ણાઓ વડે પણ અત્યંત દુઃખે વર્તા થતા, અને પુણ્યનું ફળ છે ત્યાં દેવ પરિણિત જીવોને નીચા નીચા ગમે એટલા પુણ્યવાળા લો, એ પુણ્યજનિત કૃષ્ણાઓ વડે અત્યંત દુઃખે વર્તા થતા તે કાળે પણ રાગની મૃગ તૃષ્ણા માંથી જળની માફક ઋતુઓ માંથી સુખની છે. જેમ જાનવા માંથી જળ પ્રાપ્ત થતું નથી તેમ ઇન્દ્રિય વિષયો માંથી સુખ પ્રાપ્ત થતું એમ કે તમે ભલે કહો પણ અમને તો સુખ થાય છે. જયારે કોઈ ઝાડ લાગે ઝાડ લાગે ને ફળદે ત્યારે ત્યારે કોઈ કલ્પના કરે તો મારામાં તો જ્યોતિએ પ્રવેશ કર્યો છે. શું થાય? ફળદી જાય. બીજું કઈ થાય બીજું કઈ થશે? એમ કે ભાઈ અમને તો અત્યારે અમારા પૂર્વ ના પૂર્વ બધું ફિલિંગ છે અને અમે સુખી છીએ.
ભગવાનનો
કોઈ પ્રકાર હોવો જોઈએ કે નહીં? બેસે છે કામ એનો કોઈ ઉપયોગ છે કે નહીં? આટલો સવાલ છે. જો એનો ઉપયોગ ન હોય તો બેઠેલો નિરુપયોગી થઈ નહીં તમને. શંકર માં બેઠો વિચાર કરવો જોઈએ. આ વાત સાંભળી, આ વાત બેઠી, એની પાછળ કોઈ પોતાને કોઈ કાર્યાન્વિત થવાનો હેતુ છે કે બીજો કઈ હેતુ છે?
બીજા
ખોટા લાગે છે, સાચા લાગે છે. બીજું કઈ
અમારે લેવા દેવા નથી. પ્રત્યે અમારે
અનુભવ ભલે હું ખોટો રહું એમ કઈ જાત નો અનુભવ અર્થ બીજો થાય. આ અનુભૂતનો અર્થ એમ થાય છે કે એ સ્થાનમાં હું હોઉં તો હું એમ જ કરું એમ એમના મને તમે આમ કરો તો સારો. એનો અર્થ કે તમારા સ્થાનમાં હું આવું તો હું એમ જ કરું એમ એમના મને મોજના છે. તમારા સ્થાનમાં હું આવું તો બીજું કરું, તમે આમ કરો એ સારું એમના મને મોજના છે. વાત ને રાગ છે, આંધો છે, રાગ છે, આ સારું છે, અગમે છે, આમ કરો આપણે રાગ આંધો છે. જ્ઞાન છે એ દેશી ચીજ છે અને રાગ છે એ આંધળી ચીજ છે. ઈચ્છે તો ભગવાને રાગને છોડાવ્યો છે કે તું મારા પ્રત્યે પણ રાગ કરી કેમ કે તારો રાગ છે આંધળો છે. આજે તું મને પૂજે છો રાગ છે પણ રાગનો સિક્કો ખરીદશે એક સિક્કા ની બે બાજુ અમે બે સામે અમે આ બાજુ સિક્કો પલટા તો આમ થાય રાગ પલટી ને હું જ મારા પ્રત્યે દોષ કરીશ. જે તું રાગ કરે છે મારા પ્રત્યે એવો તું જ મારા પ્રત્યે દ્વેષ કરીશ. બીજું કઈ નહીં આ સંસારમાં શું થાય છે? બાપ દીકરો હોય, માં દીકરી હોય, પતિ પત્ની હોય છે ને,
રાગ હોય છે ને, રસ પ્રશ્ન હોય છે, એ રાગ પલટે છે ત્યારે શું થાય છે? દ્વેષ સિવાય બીજું કઈ થાય છે? અમને તો અમારા પરિવાર પ્રત્યે પ્રેમ છે, એનું જે શું છે, રાગ છે. અને એ રાગ પલટે છે ત્યારે દ્વેષ ત્યાગ ના આવતો નથી, બીજી કોઈ પરિસ્થિતિ થતો નથી. એટલો પણ ત્યાં વિચાર રહેતો નથી કે હું રાગ કરતો હતો ને એટલો પણ વિચાર કરતો. શું કે છે, બહુ આમ સાદી વાત લાગે પણ જરા ઊંડાણથી વિચારો. પૂર્ણિના ફળમાં દુઃખી વર્તતો થતો એમ કે છે. અત્યારે એમ નતું હું અહીંયા કે અત્યારે એને પૂર્ણ નું ફળ મળ્યું છે એટલે સુખી થઈ ગયું. અત્યારે અમે એને સુખી કઈ થયા કહીએ છીએ એમ તો કહ્યું નથી. એ બિચારો દુઃખી છે કેમ કે એને દુઃખનું બીજ એવી કૃષ્ણા ઉભી છે. અત્યંત દુઃખી વર્તતો થતો એમ કે દુઃખીની પણ અત્યંત દુઃખી વર્તતા થતો મૃગ તૃષ્ણામાંથી જળની ઈચ્છા એ જેમ વ્રથા છે, વિશેષ દુઃખી થવાનું જે કારણ છે એમ જે વિષયોમાં સુખ નથી ત્યાંથી સુખ લેવાની ભાવનામાં કૃષ્ણામાં એ દુઃખી થઈ ગયો. કૃષ્ણનો અર્થ જતી રહ્યો છે જેમ જાણવામાંથી જળ પ્રાપ્ત થયું તેમ વિશેષ ઇન્દ્રિય વિષયોમાંથી સુખની પ્રાપ્તિ થતી ત્યાં સુખ હોય તો સુખ મળે ને, અને સુખ હોય ત્યાંથી લઈ શકાય એવું હોય તો મળે ને. કોઈ એક તો પર વિષયમાં સુખ નથી, કદાચ સુખ હોય તો લઈ શકાવવાની શક્યતા તો હોવી જોઈએ કે નહીં? એમ પણ નથી, સુખે નથી, પરિવાર દેવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એ વાત સમજાવી જોઈએ, અનુભવથી એ વાત જ્યાં સુધી ન સમજાય માનો કોઈને કપડાં કાઢીને પહેરવાથી શીખાય દાદીના પહેરીને વિચારવા બેસું કે આમાં શું ક્યાંથી આવ્યું મને, કે આ કપડું બહુ સારી ડિઝાઇનનું બહુ સારા કલરનું બહુ સારી જાતનું કર્યું એમ હોય છે ને, કે તેની જાત સારી હોય, થોડી એનો રંગ સારો હોય, એની ડિઝાઇન સારી હોય, એની સિલાઈ સારી હોય, જે હવે બહુ સારું એ મેં પહેર્યું એનાથી મને સુખ આ કલ્પના છે ને, તો એને અનુભવથી નક્કી કરું કે આમાં સુખ આ કપડામાંથી સુખ નીકળીને કેવી રીતે મારા જીવમાં આત્મામાં આવ્યું, જીવમાં આવ્યું કેવી રીતે. પછી એક દ્રષ્ટાંતે કોઈ પર વિષયના સંયોગથી કે કોઈ પર અનિષ્ટ વિષયના વિયોગથી ક્યાંય સુખ આત્મામાં આવે છે એમ થતું શરીરને કાંઈ થાય કે શરીરને કાંઈ ન થાય પણ એમાં શરીરને શું એમ કે આપણે શરીરનો દ્રષ્ટાન લીધો પણ આ ખાય છે જ્યારે ખાય ત્યારે તૃપ્તિ થાય છે. આંખ મેં ખાધું ખાધું એમ નહીં પણ મેં સારું સારું ઠીક નિષ્ઠાન ખાધું નિષ્ઠાન કે છે ને ભાવતું ભલે મળે કડકડતી ભૂખ લાગી હોય ને બરાબર ભાવતું ભોજન હોય ચીરો બહુ ભાવતો હોય ઉણો બરાબર બનાવ્યો ને અહીંયા કડકડતી ભૂખ લાગી હોય જોઈને જ નહીં બોલ બોલ ને પાણી પાણી થાય હા બહુ સરસ ભોજન એ બધાની કલ્પના છે એના જીવમાં કાંઈ આવતું એને એ અનુભવથી નક્કી તપાસવું જોઈએ કે આમાં જીવમાં આવ્યું શું. જો એ શીરો ખાધો પાછી અચ્છેર પોણો છે જેટલો ખાઈ શકે એનાથી જો સુખ આવતું હોય તો બીજો શેર પાછો ખાય ડબલ આવે એનાથી કાંઈ સુખ નામની ચીજ જીવમાં ઉત્પન્ન થતી હોય ભીમાં આવતી હોય તો શેર શેરા થી આવતી હોય તો શેર શેરા થી ડબલ આવે, ચાર શેર થી ડબલ આવે. કોઈ ચીજ એને પ્રતિ કામની છે, થોડી કામની છે એમ બધી તદ્દન ને કામ છે. ખરેખર સુખ શું ચીજ છે, ખરેખર દુઃખ શું ચીજ છે એનો વિચાર કર્યો. અને પ્રસંગે પ્રસંગે પોતાના અનુભવ આ તત્વના વિષયની સમજણ જે થાય છે ને, બેસે છે કેવી રીતે નક્કી કરવું પડશે કે નહીં. આ તો ખાય ત્યારે હોય વાંચવાનો બહુ ખુશ છું, બહુ આનંદ ગ્રહણ કરો તત્વનો વિચાર શાસ્ત્રજીને બેઠો કહે છે કે તારે મેં તત્વ વિચારને કાંઈ લેવા દેવા નથી. આની તો પછી કરોડાધિપતિ
ઉડી વાળીને યથાર્થ રીતે વિચારી નથી. વિચારના છે એમાં યથાર્થ વિચાર અને અયથાર્થ વિચાર એમાં બે પ્રકાર પડે છે. શાસ્ત્ર માટે છે એમાં સમજણમાં યથાર્થ સમજણ અને અયથાર્થ સમજણ એવા બે પ્રકાર પડે છે. યથાર્થ સમજણ છે એનું ફળ સમ્યક દર્શન છે, અને અયથાર્થ સમજણ છે એનું ફળ કોઈ ને કોઈ પ્રકારનો અહંકાર થવાનો. એમાં આમ બુદ્ધિ આવશે ને કે આ હું સમજ્યો, આ મને ખબર છે, એમાં નુકસાન દુર્ગુણની ઉત્પત્તિ સિવાય એનું બીજું કોઈ ફળ આવતું નથી. લક્ષણ કામ એ તો મરદું છે, બીજાનું મરદું આ રીતે કામનું નથી. ફલાણાનું મરદું છે, જે મરદું કામનું હોય એમ હો તો સ્મશાન તો બધા સ્મશાનમાં મરદા માટે બાજાબાજી કરતા હોત હે, તો ત્યાં બધી ખાતા ખાતી ચાલે તો મારે વધારે મરદા લીધું છે. પણ મરદું જેમ નકામું છે એવું શરીરનું છે, બીજું કાંઈ છે એ મરદું છે. અત્યારે આ ખોખું છે એ મરદું છે, બીજું કાંઈ નથી. વિચારણામાં યથાર્થ વિચારધારા ના આવે એ રીતે ઊંડાણમાં જઈને યથાર્થ રીતે એને બેસાડવી. ઉપર ઉપરથી સારું લાગે એનો કોઈ રસ નથી, એ તો હોય યથાર્થ પદ્ધતિમાં રહેશે ને એમાંથી નુકસાન થયા વિના રહેશે. બંને પ્રકારના દ્રષ્ટાંતો મજૂર જોવામાં આવશે. સમાજ ઘણો છે અને બધા એક જ વિષયને અનુસરનારા, એક જ શાસ્ત્રોને અનુસરનારો દેખાય છે ને. આપણે આ ગુરુ અનન્ય છે, આ શાસ્ત્રોને સ્વીકારીએ છીએ અને આ આપણને ગમે છે ને. બીજું વાંચી છે એ ગ્રહિતમાં જાય છે, અગ્રહિતમાં છે. વિલંબનો જે સાહિત્ય છે એ બરાબર યથાર્થ છે ને, બાકીના અમે સ્વીકારતા નથી. એમાં ગડબડ રહી છે. નક્કી કરું હું આવ્યા છે એમ કે છે કે દુર્ગુણનું કારણ ન થાય એનું ધ્યાન રાખવું. લાભ મળે ન મળે બીજી વાત છે, પણ નુકસાન થાય મોંઘું પડશે. શું કહે છે કે મૃત તૃષ્ણામાંથી
જળની માફક ઋષિઓમાંથી સુખને અને તે દુઃખ સંતાપના વેગને નહીં સમજી શકવાથી દુઃખની બળતરા છે, દુઃખની પીડા છે, સંતાપ છે, તાપ છે, એનો વેગ છે, જોરથી આવે છે, સહન શક્તિ નથી રહેતી ઋષિઓમાં પડે છે. ત્યાં સુધી એ વિષયમાં પડે છે કે વિનાશ પામે મરણ પર્યંત, મરણના મરણ પર્યંત નું સાહસ કરીને પણ બારમાં બાયસનું સંજોગોને મેળવવાની દેખા વગેરે મેળવવાની પ્રવૃત્તિ કરે છે તો
ઈચ્છામાં મળે છે. ભૂખ ભૂખ દેખાડ્યો તો ભલે ખરો પણ આપ્યો પત્ર પૈસા ભલે રોજ રોજ મેળવ મુસાફરી કરે છે,
મરણ પર્યંત કરે છે. કોની જેમ કે જરૂરની જેમ જો કૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા દુખાંકુર વડે ક્રમશ આક્રાંત થતી હોવાથી વિજય પામતા દુખાંકુર દુઃખના અંકુર નો એમાં વિજય થાય છે. ખરાબ લોહીની યુક્તિ અને તેને જ ભોગવતી થકે વિનાશ પર્યંત ક્લેશ ને સામે છે. સૌખિક દ્રષ્ટાંત જળોનું દ્રષ્ટાંત બધું છે, સૌખિક દ્રષ્ટાંત. કેમ કે એ જીવની જળોનો એક જીવ છે, શરીર મળ્યું છે, પણ એની વૃત્તિ છે લોહીને શીખવાની વૃત્તિ છે, એમાં એને મીઠાશની એટલી કલ્પના કરી છે કૃષ્ણ ઇન્દ્રિયમાં કે આ બસ સીધા જ કરું, સીધા જ કરું, લોહી સીધા જ કરું, બસ એમાં વિષયો ભોજવા જ કરું, મેળવા જ કરું, ભોજવા જ કરું, મેળવા જ કરું ને એ કથા મળી
આપણે.
તેમ આ પુણ્યશાળીઓ પણ જગતમાં જેની ભાવના કરવામાં આવે છે ત્યારે ખુલાય છે. આ સ્થિતિ છે જોવું જોઈએ એમ કે તપાસ અખાન કરી છે અને તપાસ ભાઈ આ વખાનનું તને સુખ લાગે છે ને હવે તારામાં એ સુખ કેવી રીતે ક્યાં આવ્યું તું જુઓ. શબ્દો શબ્દોમાં છે, બોલનારના ભાવ એ જીવમાં છે, તારામાં શું છે, શું આવે છે, ખાલી ને ખાલી રહે. પોરો ખાઈ જાય આ બધો મને કહે છે, આ બધામાં હું મોટો પ્રશંસા કરે એટલે આ બધામાં હું આગળ. તેમ આ પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફામાં દુઃખી થાય છે. જેમ પાપી જેવું પાપના ફળમાં દુઃખી થાય છે આચાર્ય દેવજાની શરમ રાખીએ, પુણ્યશાળીની શરમ રાખીએ. પુણ્યશાળીઓ પણ પાપશાળીઓની માફક કૃષ્ણા જેનું બીજ છે એવા વિજય પામતા ક્રમશઃ આક્રાંત થતા હોવાથી વિશેષ વિશેષ દુઃખી થતા હોવાથી વિષયોને ઈચ્છતા અને તેમને ભોગવતા થતા વિનાશ પર્યંત મરણ પામતા સુધી ક્લેશ ને પામે
દુઃખી વાત કરે છે.
યથાર્થ રીતે એને સાંભળવું પોતામાં ઉતારીને કે તે પ્રકારનો ભાવ આ જીવને માટે પણ એટલો જ નુકસાનકારી છે. એમ જો એ જ્ઞાન કરે તો એવા ભાવમાં એને કદી ઉત્સાહ આવે નહીં, ઉલટાનો એને ખેદ થાય. જે વિષયના સંયોગમાં એને સુખ અને ઉત્સાહ થતો હતો એ વિવિધ પ્રકારના પરિણામમાં એને અનુપાને દુઃખી આવીના એનું લક્ષણ છે. યથાર્થપણે સાંભળવાનું એ લક્ષણ છે. અને એ સાંભળ્યા છતાં યથાર્થતા ન આવે તો એને એ સંબંધીનો વિચાર સુધા રહેતો ઉદયમાં એકાકાર થાય છે. એ શાસ્ત્ર લઈને બેસે ત્યારે બે વાત વિચારે ને હોય પછી ઉદયમાં એકાકાર જાણે કઈ લેવા દેવા આપણે તો એ પ્રસંગ નથી ને, આપણે તો એ પ્રસંગ નથી. આપણું વિધાન પુણ્યશાળી પાકશાળી જેવા છે. એમ પાકશાળી દુઃખી થાય છે એમ પુણ્યશાળી દુઃખી થાય છે. દુઃખ વધતું જાય છે, ક્રમશ આકાંત થતા હોવા છે. તેમને જ ભોગવતા થતા વિષયોને એક જ કક્ષા છે. પાપને ભોગવતો દુઃખી થાય છે અને આ પુણ્યના પદે ભોગવતો દુઃખી થાય છે. એ આચાર બંને ને એ જ દ્રષ્ટિએ જોવે. અમારી નજરમાં આ બે જુદા પડતા નથી. દુનિયાના લોકોની નજરમાં એક સુખી દેખાય છે ને એક દુઃખી દેખાય છે. આ કથે આપણે બે ને સરખા જોઈએ છે, બલકે આ વધારે દુઃખી થવાનો. ઋષિઓની ઈચ્છતા અને તેમની ભોગવતા થતા એમ કે છે એ ઈચ્છે છે અને વર્તમાન પુણ્યના ફળ છે એને ભોગવે છે. એ ભોગવતા એ દુઃખી થતા થતા ભોગવે છે. મરણ પર્યંત દુઃખી થાય. એક જ પ્રવૃત્તિ, એક જ ગુણ, એક જ ધ્યેય, એક જ લય મરે ત્યાં સુધી બીજું શું પૂછે. કેટલા વર્ષ થયા, આટલા વર્ષ થયા, હજી વર્ષો થયા એનો ક્યાં ખબર છે? અત્યારે તો આ કર્યા વિના ચાલે હું નથી. એ વિષય એને ગોથુકીમાં મળવો જોઈએ. એ હદ થાય તો પણ એને અંગીકાર કરે નહીં. પોતાના હિતની વાત છે ને, એ દિવસના સિદ્ધો થઈ બુદ્ધો થઈ બિલકુલ ભોળિયાનો એને સંભળાવે કે કાટું દુઃખને મેળવી કહ્યું ત્યાં એને એ જ્ઞાન મળવું સંસ્કાર મળવા જોઈએ. એના બદલે ખરું પાન થાય ત્યાં સુધી સંસ્કાર એને આવે.
પોતે વૃદ્ધ ન થાય તો હું વૃદ્ધો માટે છે. મારે પાછળ પોતે વૃદ્ધ થાય ત્યારે પોતે વૃદ્ધ જ થાય.
હજી તો 40 જ થયા છે, હજી તો
45 થયા છે.
સંસારી સંસારી નામ બહિર્મુખા નામ સંસારી નો અર્થ લીધો છે પાછા. એવું કે નહીં આગળ સીતામાં ઉદમ ઉત્તમ તાત્પર્ય છે. સ્વરૂપ રૂપિમ અલભમાના નામ ત્રણે એક અર્થમાં જશે. દેવેન્દ્ર પ્રવૃત્તિ, દેવેન્દ્ર સુધીના પ્રવૃત્તિ એટલે પર્યંતના બહિર્મુખ સંસારી જીવા નામ એ સમાસ કરી નાખ્યો છે. બીજો શબ્દ પાડે તો બહિર્મુખા નામ સંસારી જીવા નામ એમ છે. અતૃપ્તિ લભમાના નામ બહિર્મુખા નામ સંસારી જીવા નામ એ ત્રણે એકાર્થ. સ્વરૂપ ની પુષ્ટિ ની જેને પ્રાપ્તિ નથી, જે બહિર્મુખ છે, સંસારી છે, એને સંસારી કહેવામાં આવે છે. સ્વરૂપ તૃપ્તિ વાળાને સંસારી લીધા નથી. બાદ રાખો આથી પુણ્યો સુખાવા સેવા દુઃખના સાધન છે. આથી એમ સિદ્ધ થાય છે કે જેટલા પુણ્યના ફળ છે, સુખના આભાસ જેવા જેને દેખાય છે, સુખ જેવા, એ તો ખરેખર સુખ જ માને છે. એ સુખના આભાસ પણ ખરેખર સુખ માને છે. જેને સુખ નહીં હોવા છતાં સાચું સુખ એમાં અનુભવાય છે, મને તો સુખ જ થાય છે. એ દુઃખમાં ચિત્રણો એ દુઃખી થાય છે. અને એ દુઃખનું સાધન છે. એને ખ્યાલ ન હોય તો કઈ વસ્તુ બદલી છે. મરણ પર્યંતમ, મરણ સુધીના દુઃખ ને મરણ પર્યંત, મરણ થાય ત્યાં સુધી એનું કથમ ભૂતા દુઃખ સંતા સંતપતા એવ દુઃખથી સંતપ્તાયમાન થયા હતા. દુઃખથી તપીને એ મરણ પર્યંત વિષયના સુખને અનુભવવામાં રોકાઈ જાય. અયમત્ર અર્થ અહીંયા એવો અર્થ કે યથાર્થ કૃષ્ણાબુદ્રેણ પ્રેરિતા જલૌકસ શીલ અલમ અવિલસંતી અવિલસંતી અર્થ દીવાનુગમન તસ્ય આમરણ દુષિતા ભરંતી